నమోరిహంతారం నమో సిద్ధారం నమో మానగినారం నమో వజ్రాయణం నమోయే సవసాగుణం శ్రీవినశాసన గురు నమో నానావిధ సుఖకార ఆగమహిత ఉపదేశతే కరి మంగళాచార సోయే దినశాసన మే ఆగమనుశాసన కృత జాతి దుఃఖ హరి సుఖ కారి సాతి శాసన జాకు గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జ్ఞాన భద్ర గుణ దారి భవ్య ప్రదర్శనం ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाशे नित्या जम वासना ताकि देश भाषा कर अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि के भूत अर्थ भाषना जाके मंद बुद्धि के भूत अर्थ भाषना आत्मानुशासन ग्रंथ जो लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को विधान ग्रंथ रचू आत्मानुशासन भव्य जनों को है शिवकार ही आत्मन तो दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अनुसुखकारी रचना करता मधुर विपाकी मधुर विपाकी उपदेश अमृत यदि कटु विभाषित हो कटु औषधि ग्राहक रोगी बल किंचित तू भई भीतन हो आत्मानुशासन ग्रंथ विराजमान है। गुरु भद्र आचार्य देव द्वारा रचित आ ग्रंथ है। लगभग 900 वर्ष पहला आ ग्रंथ की रचना थी है। अपने गया वक्त 31 नंबर जो गाथा है ये गाथा ऊपर अपने स्वाध्याय करो हो આજે આપણે 32 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય કરવાનો છે જે સૌથી પહેલા તો આપણે 31 નંબરની ગાથાનો જે વિષય છે એ વિષયને થોડો રિવાઇઝ કરીએ કારણ કે 31 અને 32 આ બે ગાથા કનેક્ટેડ છે તો 31 નો વિષય એકદમ ક્લિયર હોવો જોઈએ તો 32 નો વિષય સમજાય થોડોક વિષય સૂક્ષ્મ નથી હાર નથી એમ થોડોક સમજવા જોઈએ છે અપેક્ષા સમજવા જોઈએ ખ્યાલ આવે ને અપેક્ષા ના સમજાશે તો આ બે ગાથા નો ભાવ સમજાશે જો 31 નંબરની જે ગાથા છે એમાં શું આવ્યું હતું ગયા વર્ષે આપણે જયારે વિશે ચર્ચા કરી છે ને 31ની ગાથા લાસ્ટ સમય એમાં આવ્યું હતું પુણ્યશાળી લોકો ઉપસર્ગ બી દુઃખદાયક નહીં છે ગયા વર્ષે આપણે એની ચર્ચા કરી ખૂબ એવું રિવિઝન છે મેં એક ચાર્ટ બનાવ્યું છે તમારી સામે હું એક ચાર્ટ બોલું છું બે ગાથાના ચાર્ટ છે એક એક આપણે પોઈન્ટ લઈએ જો અહીંયા શું કે પુણ્ય 31 નો વિષય પહેલા લઈએ બરાબર તો 32 નો સમજાવશે કારણ કે કનેક્ટેડ છે પુણ્ય સાધ્યો તો તમે બે ચર્ચા કરે બરાબર છે તો જો આ રિવિઝન આપણે કરીએ છીએ પુણ્ય સાધ્યો કો ઉપસર્ગ બી દુઃખદાયક નહીં છે એનો અર્થ શું છે તો અહીંયા પુણ્ય સાધી છે પુણ્ય શબ્દને આપણે બે રીતે સમજીએ પુણ્ય સર્જન એક કર્મની અપેક્ષા એ પુણ્યનો ઉદય અને એક જીવના ભાવની અપેક્ષા એ પુણ્યના ભાવ બરાબર છે ખ્યાલ આવે છે તો હવે અહીંયા સૌથી પહેલા આપણે શું લીધું કર્મની અપેક્ષા એ વાંચી તો અહીંયા જેથી કોઈને ઉપકર્મ થાય એટલે એમ સમજો કે પાપનો ઉદય આવ્યો આપણે આ વખતે ચાર લીધી હતી વાત પાપાનુબંધી પાપ નો ઉદય પાપાનુબંધી પુણ્યનો ઉદય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પુણ્યાનુબંધી પાપ એનું રિવિઝન બનાવો તો અહીંયા શું આવે છે વાત કે કોઈ પાપનો ઉદય આવ્યો બરાબર છે પરંતુ એની સાથે એનો પુણ્યનો ઉદય પણ અગર હોય તો શું થશે તો એનું દુઃખ એનું સંકટ કરી જશે ફોર એક્ઝામ્પલ
तुम्हा कळली की सीता जी नो पापनो उदय आहे एक्झाम्पल आपण शुक्रांचा एक्झाम्पल झाला કે સીતાજીનો પાપનો ઉદય આવ્યો કે એમને અગ્નિ પરીક્ષામાં ઉતરવું પડ્યું, પણ સાથે સાથે એમનો પુણ્યનો ઉદય પણ હતો કે સ્વર્ગમાંથી દેવોએ આવીને એમની રક્ષા કરી. આ પુણ્યશાળીઓ ઉપસર્ગી દુઃખ દાલી એનો ઉપસર્ગ ટળી ગયો, પણ પ્રયત્ન હતી પાછળ એનો ઉપસર્ગ શું થયો? ટળી ગયો. હતો ઉપસર્ગ આવ્યો હતો, હતો પાપનો ઉદય હતો, અસાતાનો ઉદય. અને ઘણી વાર એવું નથી થતું કે એક કારમાં જતા હોય ચાર લોકો પાંચ લોકો અને એક્સિડન્ટ થાય તો પાપનો ઉદય આવ્યો કે નહીં? એક્સિડન્ટ થવો ખ્યાલ આવે છે, અમારો થયો તો વર્ષો પહેલા શાહપુર હાઈવે પર બહુ ખરાબ એક્સિડન્ટ થયો હતો, કાર એક્સિડન્ટ બરાબર છે. એટલે મને ઉદાહરણ યાદ આવ્યું એમ. તો હવે એક એક્સિડન્ટ થાય તો એમાં એક્સિડન્ટ થયો એ પાપનો ઉદય છે, પણ તમે વિચારો કે એમાં ચાર જણ છે પાંચ જણ છે તો એમાં કોઈ એક જણ એવું હોય કે એને કાંઈ ના લાગે અને એક જણ એવું હોય કે એને ફ્રેક્ચર આવી જાય, એના બોન્સ બ્રેક થઈ જાય અને ખૂબ વાગે, સમજાય છે? તો શું થયું આમાં કે આવ્યો પાપનો ઉદય, પરંતુ એ ઉપસર્ગ તો દી એની માટે શું થયું? દુઃખદાયી રહે, કારણ કે કેમ સાથે એનો પુણ્યનો ઉદય પણ થાય. કોઈ પકડાય છે શું કહેવા માંગુ છું? બિલ્ડિંગ પડે છે, ભૂકંપ આવે છે, કેટલું બધું થાય છે, તો એમાં ઘણી વાર એવું મળે કે આખું બિલ્ડિંગ પડી ગયું તો ઘણા લોકો તો મરી જવાનું પણ, મૃત્યુ થઈ ગયું ઘણા લોકોનું. અને એક બે વ્યક્તિ એવા હતા કે એકદમ આપણે કહે ને કે સેફ મળ્યા જેને ખરોશ પણ ન હતો. કોઈ પકડાય છે? પુણ્ય લાઈન યાદ રાખજો તો ખ્યાલ આવશે. પુણ્યશાળીઓ ઉપસર્ગ ની દુઃખદાયી નહીં, આ કર્મની અપેક્ષા એ વાત છે. કમરનો દી છે એને ઉપસર્ગ કર્યો, કમર નામનો દેવ પારસના દબાણ મુનિ રાજ ઉપર, ખ્યાલ આવે છે? તો હવે એમને તો કોઈ દુઃખ થયું બોલ્યું, એ તો એક અલગ દર્શા હતી. અને એક વાત છે કે ઉપસર્ગ આવે પણ સાથે એનો પુણ્યનો ઉદય હોય, એવું બને કે નહીં? દેવ ઉદય સાથે આવે કે નહીં? એટલે એ વાત તો બધાને માન્ય છે કે નહીં કે પાપનો ઉદય પણ હોય અને સાથે પુણ્યનો ઉદય હોય. ઘરમાં કોઈ ગરીબ હોય બહુ બીમાર છે, ખ્યાલ આવે છે? એનો પાપનો ઉદય એની સાથે પુણ્યનો ઉદય એટલો જબરજસ્ત છે, ખ્યાલ આવે ને? પુણ્યનો ઉદય એટલો જબરજસ્ત છે કે એટલું બધું ધ્યાન રાખે છે, ખ્યાલ આવે ને? તો એ જોઈને પણ અધુ દુઃખ આપણું દૂર થઈ જાય. તો એ રીતે અહીંયા શું કે છે? કર્મની અપેક્ષા એ વાત અંદર સમજાય ને બેટા? કર્મની અપેક્ષા એ વાત સમજાય કે પુણ્યશાળીઓ ઉપસર્ગથી દુઃખદાયક નહીં. પ્રથમા યોગમાં તો હજારો એવા ઉદાહરણ તમને મળશે, ખ્યાલ આવે ને? હજારો ઉદાહરણ મળશે કે પુણ્યશાળીઓ કો ઉપસર્ગ થી શું છે? દુઃખદાયી નહીં. હવે મેન વાત છે ભાવ અપેક્ષા. મેન વાત શું છે? ભાવ અપેક્ષા. કે પુણ્યશાળીઓ કો ઉપસર્ગ થી દુઃખદાયક નહીં એટલે કે અગર કોઈ જીવ નો તીવ્ર પાપ નો ઉદય પણ છે, પરંતુ એના ભાવમાં, એના વર્તમાન ભાવમાં પુણ્યનો ભાવ છે, એટલે મંદ કે સાઈ નો ભાવ છે, યા તો પછી ધર્મ નો ભાવ છે, વિતરાગ ભાવ છે, સંતાનો ભાવ છે, ભેદ વિજ્ઞાન નો ભાવ છે, તો એવા જીવને બોલો કોણ લાવી શકશે? કોણ દુઃખી કરી શકશે? કોણ વિચલિત કરી શકશે? કોણ લગાવી શકશે? બોલો, ખ્યાલ આવે છે? તો એવા જીવને શું થશે કે ગમે તેવો પુણ્યનો સોરી પાપનો ઉદય આવ્યો તો પણ એ દુઃખી નહીં થાય. કેમ? કારણ કે એની પાસે શું છે? એના વર્તમાન ભાવમાં એની પાસે શું છે? ભેદ વિજ્ઞાન રૂપ એનો અભ્યાસ એને વર્તે. બે વાત સમજાય, કર્મ અપેક્ષા એ વાત સમજાય અને ભાવ અપેક્ષા એ વાત સમજાય. એટલે આપણે ચાર જે વાક્ય ભણ્યા હતા એમાં કયું વાક્ય આવતું? બોલો બોલો. પુણ્યાનું બંદી પાપનો ઉદય, વાત સમજાય કે પુણ્યાનું બંદી પાપનો ઉદય. ઉદય કેવો છે? ઉદય કેવો છે? પાપનો. પુણ્યાનું બંદી પાપ એટલું નહીં બોલવાનું. આપણે લાસ્ટ ટાઈમ લીધું ને કે ઘણા એમ બોલે ને પુણ્યાનું બંદી પાપ, પાપાનું બંદી પાપ, કન્ફ્યુઝ થઈ જાય. આખું બોલવાનું પુણ્યાનું બંદી પાપનો ઉદય, એટલે પાપનો ઉદય છે, સમજાય છે તમને? ઉદય છે પાપનો અને સામે શું કરે છે? પુણ્યનો ભાવ છે, એટલે નવીન કર્મના બંધમાં શું થાય છે? પુણ્યનો બંધ થાય. આ ટ્રાયંગલ સમજાયું? ટ્રાયંગલ ઉદય કયો છે? ઉદય શેનો છે? પાપનો. અને વર્તમાન ભાવ કેવા છે? પુણ્યના. તો નવીન બંધ કેવો થશે? અને વર્તમાન ભાવ અગર આત્મસન્મુખ હોય, સમજાય છે? અગર પોતાના સ્વરૂપમાં એ સમય લીન થઈ જાય ઉત્સર્ગના કારમાં, પાપના ઉદયના કારમાં, બધાથી ઉપયોગ હટીને હસીને લક્ષ છોડીને પોતાના આત્માનું અવલંબન લે તો સામે કર્મમાં શું થશે? કર્મનો બંધ થશે કે કર્મની નિર્જરા થશે? પોઈન્ટ પકડાય. બે ઓપ્શન છે. વી હેવ ટુ ઓપ્શન. જયારે કોઈ ઉદય આવે, જયારે કોઈ ઉદય આવે, પાપનો ઉદય આવે, ઉત્સર્ગ છે ને, ઉત્સર્ગ લઉં તો કોઈ પાપનો ઉદય આવે તો વી હેવ ટુ ઓપ્શન. બરાબર છે? આપણી પાસે બે ઓપ્શન છે કે નહીં. ઉદય પાપ નો આવ્યો એનો મતલબ એમ થોડી છે કે આપણે એના આધીન થઈને પાપના ભાવ કરીને, મોરાગેશના ભાવ કરીને દુઃખી જ થઈએ એવું થોડી છે. તમને અચાનક પેટમાં દુખવા મળ્યું, અચાનક સમજાય છે? હવે એ અસાધન ઉદય આવ્યો કે નહીં? થાય કે નહીં? એવું ઘણી વાર થાય ને, માથું દુખવા માંડે, પેટ દુખવા માંડે, અચાનક ઠંડી લાગે, તાવ ભરી, તાવ ભરાઈ ગયા, તો એ શું થયું? પાપનો ઉદય આવ્યો. હવે એ ઉદયમાં, એ સિચ્યુએશનમાં રૂપાવેલ આપણે આપણા ભાવ અપેક્ષાએ જોઈએ તો આપણી પાસે કેટલા ઓપ્શન છે? આમ જો તો ત્રણ અને આમ જો તો બે. ત્રણ લઈએ તો થોડું છૂટું પાડી, મેં ત્રણ લઈએ, ત્રણ ઓપ્શન કયા છે? સરળ છે, વિષય બહુ સરળ છે, પણ બહુ પ્રેક્ટિકલ વિષય છે. કારણ કે આપણા જીવનમાં ઉદયો તો એક પછી એક પુણ્યપાપ 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 આવી જ રહ્યા છે કે નહીં? બરાબર છે? તો આપણા હાથમાં શું છે એ વાત છે. આના પછીની વાત પણ બહુ સરળ. તો બોલો ત્રણ ઓપ્શન કયા છે રૂપાવેલ? પાકું કરવાનું. ત્રણ ઓપ્શન કયા છે? બધાને ખ્યાલ થયું છે. પાપ નો ઉદય આવે તો આપણા હાથમાં તમને પણ ત્રણ ઓપ્શન કયા છે? યા તો જોડાઈને અત્યંત દુઃખી થઈને રાગ દ્વેષના ભાવ કરીને, પાપ ભાવ કરીને આકુલિત થઈએ, આ એક ઓપ્શન છે. હવે સમજાય છે? જે અધિકતર અજ્ઞાની જીવો, જેની પાસે આ તત્વ નથી, જેની પાસે આ સમજણ નથી, જેની પાસે આ ભેદ વિજ્ઞાનની કળા નથી, જેને સ્વપણનું ભાન નથી, જેને સાત તત્વની ખબર નથી, જેને અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ખબર નથી, અધિકતર જીવો સંસારમાં જે જીવ રાખી છે એ શું કરે છે? પાપના ઉદયમાં બોલો, શું કરે છે? પાપના ઉદય એમાં જોડાઈને શું કરે છે? પાપ ભાવ કરીને, નવીન પાપનો બંધ કરીને સંસારને વધારે. હવે આપણે પણ એ કહીએ, પ્રેક્ટિકલી જો અગર આપણે કને કહીએ તો આપણને આ તત્વ મળ્યું, ગુરુદેવથી મળી, આ જીવવાણી મળી, આ વાત મળી, તો એનો શું મતલબ છે? કોઈ પકડાય ને? અગર ઇવન હી નો સેમ થિંગ કે કોઈ પાપનો ડે આવ્યો, થોડી એવી પ્રતિકૂળતા, અહીંયા તો ઉપકર્ગ છે આપણા જીવનમાં, તો થોડી એવી પ્રતિકૂળતા આવે સપોઝ, અને એમાં આપણે તીવ્રતાથી જોડાઈને આકુલતા કરી લઈએ, તો પછી આપણે તત્વ શું સમજ્યા રૂપાવે? કોઈ સમજાય છે? તો આ એક ઓપ્શન છે. બીજો ઓપ્શન શું છે? બીજો ઓપ્શન શું છે કે ઉપસર્ગના કારણે, ઉપસર્ગ તને દુઃખદાયી નહીં થાય તો ક્યારે ક્યારે નહીં થાય? કે અગર તું એ ઉપસર્ગના કારણમાં, એટલે પાપના ઉદયમાં, કે કોઈ પણ પ્રતિકૂળતા ભયની અસાતાનો ઉદય આવ્યો, શરીરમાં કોઈ ફેરફાર થયો, કોઈ રોગ આવ્યો, કોઈ ઈચ્છનો વિયોગ થયો, કોઈ પણ ઘટના ઘટી, એમાં અગર તું સ્વાધ્યાયનું બળ, તત્વ જ્ઞાનનું બળ, ભેદ વિજ્ઞાનનું બળ, આત્માનું બળ, દેવશાસ્ત્ર ગુરુનું શરણું લે છે તો શું થશે? તો કે તને દુઃખદાયી નહીં થાય, પરંતુ ક્ષમતા રહેશે, શાંતિ રહેશે, અને તું શું ભાવ રૂપે પરણીને તું એવા ભેદ જ્ઞાન કરવામાં સમર્થ બની. આ બીજો ઓપ્શન. બરાબર સમજાય? પ્રિયંકાબેન, બે ઓપ્શન. હવે એ આપણું ડિસાઇડ કે આપણે કયો ઓપ્શન ચૂઝ કરો, એ તો આપણા ઉપર છે ને. ઉદય તો આવશે. એટલે લાસ્ટ ટાઈમ પણ આપણે કેટલી વાત કરી હતી કે આવતા ઉદયમાં, બાહ્ય પરિસ્થિતિમાં, બનતી ઘટનાઓમાં થતી ફેરફાર, જે શરીર આદિમાં અવસ્થાઓ, ફેરફાર જે અવસ્થાઓ થાય છે, એમાં તો આપણે કાર્ય કરી છે. આપણા હાથમાં શું છે? કે આપણા હાથમાં આપણો પુરુષાર્થ, આપણા અધીન શું છે? કે આપણા પરિણામ, આપણા ભાવ. હવે ચાલશે ને, પાંચ ભાવનો વિશે ચાલશે ને, સાધારણ જીવના સાધારણ પાંચ ભાવ. કોઈ ખ્યાલમાં આવે છે? તો જોડાવવું ન જોડાવવું, દુઃખી થવું ન થવું, એકત્વ આવી બુદ્ધિ કરીને સંસાર વધારવો ન વધારવો, એમાં અલિપ્ત રહેવું, એમાં જ્ઞાતા રહેવું, એનાથી ભિન્ન રહીને એના માત્ર જ્ઞાતા ઘટતા રહેવું, કે કરતા આવી બુદ્ધિ, એકત્વ આવી બુદ્ધિ, મમત્વ આવી બુદ્ધિ, સ્વામિત્વ સુખ બુદ્ધિ આવી બુદ્ધિ કરીને એમાં જોડાઈને દુઃખી થવું, એ આપણા હાથમાં. બહુ સરસ વિષય છે. પ્રેક્ટિકલ છે કે નહીં બોલો? ખ્યાલ આવે છે? એટલે હવે જોડાઈ પણ જાવે તરત પાછા વળવું, તરત સાવધાન થયું. ખ્યાલ આવે? બધા માટે વાત છે કે જરાક આપણે જોડાઈએ તો આપણને શું થવું જોઈએ? આપણને અંદરમાં લાગવું જોઈએ કે અરે આ જોડાવા યોગ્ય નથી, આમાં કરતું તો એકત્વ મમત્વ કરવા યોગ્ય નથી. અમારું સ્વરૂપ નથી, હું આનો કરતા નથી, હું આનો ધરતા નથી, હું આનો હરતા નથી, હું આનો ફેરફાર કરનાર નથી. શું આવ્યું હમણાં ઉત્પાદન આપણે કર્મસ્તરિયા સમજો ને, કર્મસ્તરિય ચાલુ થયું ને, અને શું આવ્યું વિશે લાસ્ટ લેક્ચર આપણે લીધું હતું, કેવડી ભગવાન તન્મય થઈને પર પદાર્થ ને નથી જાણતા, એટલે કેવડી ભગવાન લોકાલોક ને વ્યવહાર થી જાણે છે એમ કહેવામાં આવે, અને પોતાના આત્માને તન્મય થઈને જાણે છે એટલે કેવડી ભગવાન પોતાના આત્માને નિશ્ચય થી જાણે છે એમ કહેવામાં આવે. એનો અર્થ નથી કે જાણતા જ નથી, વ્યવહાર તમે અભૂતા થશે એટલે કેવડી ભગવાન જાણતા જ નથી, એ અર્થ નથી, તન્મય થઈને નથી જાણે. આપણી તો એટલી આપણી શું કઈ આપણી તો નોંધ હોવી રહે, સંસારીઓ મૂળ અજ્ઞાની જીવો ને એવી દશા છે કે કોઈ સિરિયલ જોતું હોય સાસ બહુ વાળી કોઈ હોય ને એ ટિપિકલ ખ્યાલ આવે છે. હવે એવા તન્મય તમે તન્મય થઈને જાણશે, અગર લખ્યું છે ને કેવી અગર અગર તન્મય થઈને પર પદાર્થ ઉદયમાં, અગર ઉદયની વાત છે, બાહ્ય પરિસ્થિતિની વાત છે, જેટલા જીવ એમાં તન્મય થઈને જાણે છે સમજાય ને, તન્મય પણ કરે છે, એકત્વ કરે છે, પોતાના દ્રવ્ય માંથી બહાર નીકળીને એમાં જતા નથી રહેવાના, પરંતુ પોતાની અંદર માં રહીને એવા એ દ્રશ્યમાં, એ જ્ઞેયોમાં, એ પરમાં, એ સંયોગમાં, એ શરીરમાં, એ ઉદયમાં એવા તન્મય થઈને જાણે છે. તો એ પ્રકારે એટલી માત્રામાં, જેટલી માત્રામાં તન્મય થયો છે એટલી માત્રામાં એને સુખ દુઃખ અને રાગ દ્વેષ ની ઉત્પત્તિ થશે. બોલો સચિન તેંડુલકર સેન્ચુરી માર્ક એવો ફૂલ કોન્ફિડન્સ સમજે ભાઈ તમને છે આજની મેચમાં, તો હવે તો ઇઝ ગયો સચિન જે પણ હોય હવે સમજાય છે, અને એટલો બધો આમ કોન્ફિડન્સ આજે તો આજે તો આજે તો, અને ફર્સ્ટ બોલમાં ક્લીન બોલ થઈ જાય. બોલો અને તમે તન્મય થઈને મેચ જોતા હો, તન્મય શબ્દ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, અગર તમે તન્મય થઈને મેચ જોતા હો તો ઘણા ના ટીવી ફૂટી જાય, ભલે ખ્યાલ આવે છે, ઘણું બધું થઈ જાય ને, અરે આમ રડું આવે, કાલ બધું સીરિયલ ચાલશે ને અહીંયા બેટા બેટા રહેતા હોય, મને નથી ખબર ત્યાં તો બધું ખોટું ચાલે છે, અહીંયા જે ભાવ ચાલે છે બધા સાચા, ત્યાં તો એક સીન છે, ત્યાં તો એક પૈસા કમાવા માટે એ કરી રહ્યો છે, કરી રહી છે જે પણ તમને સમજાય છે, પણ અહીંયા જે ભાવ થઈ રહ્યા છે એ બધા ભાવ સાચા છે, એનું ફળ ભોગવવું પડશે, એનું કર્મ બંધ થશે, એ બધું સાચું છે. પોઈન્ટ પકડાયો, પુરુષાર્થી અને સોરી પુણ્યશાળીઓ કો પુરુષાર્થીઓ કો એમ પણ લગાવી શકીએ ને, પુણ્યશાળી ને પુરુષાર્થી સમજાય છે, જે તત્વ નો અભ્યાસ કરે છે એવો જીવ જે ઉત્સર્ગ આવે છે એ કાળમાં દુઃખી નથી થતો, એ કાળમાં હલી નથી જતો, કરતા ભાવ નથી રહે મને થઈ ગયું મને નથી થયું તને કેમ, કારણ કે જે ઉદય આવ્યો એ ઉદય ઉદયમાં છે, જે ઉદય નો જે અનુભવ આવ્યો સમજાય છે એ નો કર્મ માં છે, નો કર્મ એ મારાથી ભિન્ન છે કે અભિન્ન છે. અરે બોલો, મેં કાલે લાસ્ટ ટાઈમ માં કીધું થોડું બોલવું પડશે, સ્વામિનારાયણ ક્લાસ માં સ્વામિનારાયણ બોલાવતા તો છે નહીં, શાંતિથી સાંભળો છો અહીંયા બોલો જરા ચલો જલ્દી, ઉદયના કાળમાં ઉદય જેમાં આવ્યો એ પર દ્રવ્ય થી તું ભિન્ન છે કે અભિન્ન છે, આ શરીરમાં ઉદય આવ્યો તો તું શરીર થી ભિન્ન છે કે અભિન્ન છે, ભિન્ન છે ને, તો ભિન્ન વસ્તુમાં તું કઈ કરી શકશે, સારું કરતું તો ચાલશે, જલ્દી બોલો, તારો કોઈ ફેરફાર નો ભાવ ચાલશે, તારી ઈચ્છા અનુસાર એનું પરમાન થશે. તો જયારે આ સ્વીકાર થાય છે કે ઉદય ભિન્ન છે, ઉદય સ્વતંત્ર છે, નો કર્મ ભિન્ન છે એ સ્વતંત્ર છે, એમાં મારું કઈ ચાલશે નહીં, તો બોલો એ ઉદય એ ઉત્તર એ પ્રતિકૂળતા એ અસાતા નો ઉદય એ વિષમમાં વિષમ પરિસ્થિતિ જીવને દુઃખી કેવી રીતના કરી છે. બોલો આ એક અવાજ અંદરથી લઈને વાત અંદરથી લઈને જજો કે દુનિયાનો કોઈ પણ ઉદય, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંયોગ, કોઈ પણ બાહ્ય પદાર્થ, પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ, પર ભાવ મને દુઃખી કે સુખી કરી શકવામાં સમર્થ નથી, નથી, નથી. બોલો સમજાય છે, ખ્યાલ આવે છે. વિચાર કરો, દેહ ગતિમાં એટલો બધો અનુકૂળતાનો સંયોગ છે, એટલી બધી આપણે કહે ને અનુકૂળતા છે, સાતાનો ઉદય છે, હવે એમાં તન્મય થઈને સાગરો પણ સુધીના દેહો એવા એમાં લીન રહે છે કે ત્યાંથી મરીને નિત્યાત્મને લઈને એકેન્દ્રિયાદિ પર્યાયમાં ચાલે, જેમાં જેટલી તન્મયતાથી એકત્વ કરશો રૂપાબેન એટલું જ વધારે દુઃખ અને એટલા રામ દેશને પ્રણામ થશે. સમજી એમ નથી આ કેતા કે રાજદેશના પ્રણામન માં થાય, ઉદય જ ન આવે એવું તો બનવાનું નથી. આપણા આત્માથી એ તન્મય થવું કે ન થવું, તીવ્રતાથી આસક્તિ પૂર્વક જોડાવું કે ન જોડાવું. કાલી ભક્તિ કેવી રહી રૂપાભાઈ, કાલી ભક્તિ કેવી રહી? ના એટલે પૂછ્યું છું આનું જનરલ, હું મને કહું છું બોલો કેવી રહી ભક્તિ. અરે તન્મયતાથી મેં ગાયું, હું બોલી, કોઈ પકડાય કે પ્રેક્ટિકલ પોતાનું એપ્લિકેશન પોતાએ કરવું પડતું, પોતાનું એનાલાઇઝેશન પોતાએ કરવું પડતું. કોઈ પકડાય છે કે એ વાણીનો કરતા, એ જડનો કરતા, એ શબ્દનો કરતા, સમજાય છે, એ ગાવાનો કરતા, બોલવાનો કરતા, એ જડનો કરતા, એ ભાષાનો કરતા, એ હું નથી એવી અંદરનો આગળ જાગૃતિ નહીં રહે તો ક્યાંય ને ક્યાંય માન, ક્યાંય ને ક્યાંય કર્તૃત્વ અને ક્યાંય ને ક્યાંય અહંકારનો ભાવ અગર પોષાશે તો મિથ્યાત્મનું પોષણ કર્યા વગર તું અહીંયા લીધી લેવા બીજું કાંઈ નથી. થોડી કડક વાત છે, પોતાનું એનાલાઇઝેશન કરવાનું છે ને. પોઈન્ટ પકડાયું, આ ગાથા સમજાય, આ ગાથા બે અપેક્ષા સમજાય, બે અપેક્ષા કહી, એક કર્મના ઉદયની એંગલથી વાત કરી અને એક આપણે જીવોના ભાવોના એંગલથી વાત કરી. એને ભાવોની મુખ્યતાથી વધારે વાત લેવાની કે પુણ્યશાળીઓ કો ઉપસર્ગ ભી દુઃખદાયી નહીં. આ લાઈન યાદ રહેશે, પુણ્યશાળીઓના અર્થમાં શું લેવાનું, પુણ્યમાં ખાલી પુણ્યનો ભાવ નહીં, પુરુષાર્થ પાપ ભાવથી હટીને કે પુણ્ય અને પુણ્યમાં આવીને પણ જે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, આત્મજન્મુખ થવાનો અભ્યાસ કરે છે, એ સમયે બધેથી હટીને એ ઉદય આવ્યો, પાપનો આવ્યો કે પુણ્યનો આવ્યો, કોઈ પણ ઉદય, યશનો આવ્યો કે અપયશનો આવ્યો, કોઈ પણ આવ્યો, એ ઉદયમાં તારું કર્તવ્ય શું છે બોલો સંધ્યા, આપણું કર્તવ્ય શું છે, આપણા હાથમાં શું છે, આપણો પુરુષાર્થ શું છે, આપણા અધીન શું છે, કે આપણા ભાવ આપણા અધીન છે, આપણા ભાવ આપણા અધીન છે, તત્વ નિર્ણય કરવો એ આપણા અધીન છે, તત્વ નિર્ણય કરવો એ આપણા અધીન છે. એટલે સમ્યક દર્શન છે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે કે નહીં રૂપાભાઈ, એક પોઈન્ટ પકડવો જલ્દી, સમ્યક દર્શન છે નિશ્ચય મોક્ષ માર્ગ છે કે નહીં? નિશ્ચય સમ્યક દર્શનનો ભાવ નિશ્ચય મોક્ષ માર્ગ છે ને, ધર્મ છે ને, તો એની પહેલા પૂર્વજ્ઞ રહેવા, સમ્યક દર્શન થાય એની પહેલા શ્રદ્ધાનો પુરુષાર્થ શું હોવો જોઈએ? મંદ કરતા એ પુરુષાર્થ નથી, પકડજો પોઈન્ટ, શ્રેષ્ઠમ નાની વૃદ્ધિ કરીએ પુરુષાર્થ નથી. અગર તમે સમ્યક દર્શનની પહેલાનો એનો પૂર્વચર તમે વ્યવહાર પૂછો છો તો તત્વ નિર્ણય એનો પુરુષાર્થ છે. પોઈન્ટ પકડાય છે? સમજાય છે શું કહેવા માંગુ છું? મહાવ્રત ધારણ કરવા એ સમ્યક દર્શનનો પુરુષાર્થ નથી, અનુવ્રત ધારણ કરવા એ સમ્યક દર્શનનો પુરુષાર્થ નથી. પોઈન્ટ પકડાય છે? બાહ્યમાં બધું ત્યાગી દેવું એ સમ્યક દર્શનનો પુરુષાર્થ નથી, એ મહાવ્રત ધારણ કરવા એ તો સમ્યક ચારિત્રનો પુરુષાર્થ છે, એની સાથે જ હશે. પોઈન્ટ પકડાય છે? પરંતુ સમ્યક દર્શનનો પુરુષાર્થ શું છે? પૂર્વજ્ઞ પુરુષાર્થ, તત્વનિર્ણય, તત્વનિર્ણય. જેટલા જીવો જ્ઞાની થયા, જેટલા જીવો જ્ઞાની થયા, સમ્યક દ્રષ્ટિ થયા, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એની પહેલા એ જીવોએ શું પુરુષાર્થ કર્યો હતો બોલો? ક્ષેત્ર વધારવાનો બોલો બોલો જલ્દી, અનુવ્રત મહાવ્રત ધારણ, સમ્યક દર્શન નો પુરુષાર્થ. કોઈ પકડે શું કેવું છું? આપણે સંતુષ્ટ એમાં થઈએ સમ્યક દર્શન મારે પુરુષાર્થ, હા હવે અમે સાચે, હા હવે અમારો મંદ કચાય, હવે અમને ગુસ્સો નથી આવતો. કોઈ સમજાય છે? હવે અમને વધારે ક્રોધ નથી આવતો, હવે અમે બધું છોડી દીધું, આ પણ છોડી દીધું, આ પણ છોડી દીધું, આ પણ છોડી દીધું, એટલે સમ્યક દર્શન એનો પુરુષાર્થ જ નથી, એનું પૂર્વજન કારણ જ નથી રૂપાવે. પોઈન્ટ પકડાય છે? કે સમ્યક દર્શન પહેલાનો પૂર્વચર પુરુષાર્થ, પૂર્વચર વ્યવહાર, પૂર્વચર જે અભ્યાસ છે શું છે? એકમાત્ર તત્વ નિર્ણય. તત્વ નિર્ણય એટલે કે જે તત્વનું જેવું સ્વરૂપ છે એનું સ્વરૂપ એ રીતે સમજવું અને સ્વીકારવું અને શ્રદ્ધામાં લેવું એ તત્વ નિર્ણય. હું બોલનાર નથી, હું ખાનાર નથી, હું ઓરનાર પહેરનાર નથી, હું આ શુભ ભાવનો કરતા નથી, હું એક સમયની પર્યાયનો ફેરફાર કરનાર નથી, હું આ બધાથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, પરિપૂર્ણ છું, નિરપેક્ષ છું, અકર્તા છું, જ્ઞાતા છું, ધ્રુવ છું, શુદ્ધ છું, અનાદિ અનંત છું, અત્યંત અમર છું, એવો પોતાના સ્વભાવનો મૂળ પારમાર્થિક ભાવનો સ્વરૂપનો કારણ પરમાત્માનો સમયનો સાથે શુદ્ધાત્મા છે એનો નિર્ણય કરવો એ સમ્યક દર્શનનો પુરુષાર્થ. પકડાય છે? હવે એ પુરુષાર્થ કેટલો ચાલે છે, એ અભ્યાસ કેટલો ચાલે છે, એ નિર્ણય કેટલો ચાલે છે, એ પ્રકારની શોધ કેટલી ચાલે છે બોલો, એ વિચાર કરો. આઈ હોપ પકડાતું હોય તો આઈએ આ વાત સમજાઈ ગઈ. અહીંયા તો કીધું પુણ્યશાળીઓ તો ઉપસર્ગ બી દુઃખદાયક નહીં છે. સમજાઈ ગઈ આ વાત? હવે આનાથી આગળ 32 નંબરની વાત થાય. પેલા હું તમને ગાથાનો સાર કહું. 32 ગાથા આજે આપણે કરવાનું છે. તે ગાથાનો પહેલા તમને સાર કહું છું એટલે તમને એનું કનેક્શન સમજાય. 32 નંબરની ગાથામાં શું કહે છે? અહીંયા તો કીધું કે પુણ્યશાળીઓ કો ઉપસર્ગ બી દુઃખદાયી નહીં હૈ. 32 નંબરની ગાથામાં કહે છે કે ભાઈ 12માં જે પુણ્યનો ઉદય સામે શાંતિ. એકવાર પકડી લો આપને પછી સમજાય. 12માં જે પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય એનાથી અમને મતલબ નથી. હવે આ શું કહે છે 32 નંબરમાં? એ કહે છે કે સામે એટલે શંકાકાર કહે છે, વાત એવી નથી. હવે સમજો શું કહે છે. એ કહે છે કે ભાઈ જે હોય છે અમારો પુરુષાર્થ અમે કરશું ને, અમે મહેનત કરશું ને, ખ્યાલ આવે છે, તો બહારમાં પણ અમે બધું ફેરફાર કરી શકશું, અમે સુખી થઈ શકશું. પોઈન્ટ પકડાય છે? એનો કહેવાનો મતલબ એ છે જેનો નિષેધ અહીંયા કરવામાં આવે, જેનો નિષેધ અહીંયા 32 નંબરની ગાથામાં કરવામાં આવે છે કે સામાન્ય બહાર જે પણ પરિસ્થિતિ બને છે, શરીરની હોય કે બાહ્ય સંયોગોની હોય, એ પરિસ્થિતિમાં તારો પુરુષાર્થ 1% પણ નથી ચાલવાનો. પોઈન્ટ સમજાય છે? તારો પુરુષાર્થ ક્યાં ચાલવાનો છે અને શું ચાલી શકે એ તમને અહીંયા 31 નંબરની ગાથામાં કહ્યું. પોઈન્ટ પકડાયો? બહારમાં જે પણ પરિસ્થિતિ બને છે એમાં તારો પુરુષાર્થ નથી ચાલવાનો એ વાતને અહીંયા સિદ્ધ કરે છે. જે સામે પોઈન્ટ લીધો કે ના અમે તો પુરુષાર્થ કરીશું, પુરુષાર્થ અચ્છા કઈ પણ હોય શરીરમાં પણ થોડોક અગર પુરુષાર્થ કરીએ, થોડીક મહેનત કરીએ, તમારી હાથ એકદમ આવશે ભલે થોડુંક અગર આપણે પણ અગર સપોઝ થોડુંક કઈ કરીએ તો થઈ શકે છે ને? થોડું આપણે પણ કરવું તો જોઈએ ને, કદી કરવું તો જોઈએ ને. બોલો જલ્દી બોલો પ્રિયંકા. બહુ ગાથા બહુ ગજબ છે. કોઈ સમજાય છે? તો કે ભાઈ આપણું થોડુંક તો પછી આપણે થોડુંક તો આપણે આપણા હાથમાં થોડુંક તો છે કે નહીં? મહેનત કરીએ તો, થોડું દિમાગ લગાવીએ તો કરી શકો ને, ફેરફાર કરી શકો ને, હેરફેર કરી શકો ને, પોતાની ઈચ્છા અનુસાર પ્રણમન કરી શકો ને. અહીંયા 32 નંબરની ગાથામાં ના પાડે. થોડી ઘરે ઉતરતા વાર કદાચ લાગે, વાતને પચતા વાર લાગે, પણ સત્ય આ છે. સત્ય શું છે? શું છે આ ગાથાનો સાર? કે બહારમાં પુણ્ય પાપના ઉદયના આધીન જે પણ સંયોગોનું પ્રજનન થાય છે એમાં તારો રંજ માત્ર પણ પુરુષાર્થ એમાં તારો રંજ માત્ર પણ પુરુષાર્થ કામ આવતો નથી. તું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. પોઈન્ટ પકડાય છે? આ ગાથાનો સારો છે. એક લાઈન ખાલી વાંચીશ, આખી ગાથા વાંચું આપણે, પણ એક લાઈન વાંચીને તમને બતાવું છું. છેલ્લે છેલ્લે નીચે 31 નંબરનું પાનું છે, હિન્દી ગ્રંથ છે, અને 32 નંબરની ગાથા છે. એમાં 31 નંબરના પાનાના નીચે જે ફૂટનોટ છે, ફૂટનોટ વાંચો તો તમને આખો સાર સમજાય. સંયોગ વિયોગ મે જીવ કે સંયોગ વિયોગ મે જીવ કે પુરુષાર્થ કી નિરર્થકતા સમજના ચાહીએ. સમજાઈ ગઈ? સંયોગ વિયોગ મે બાહ્ય સંયોગ વિયોગમાં બાહ્ય જે નો કર્મમાં પરિવર્તન થાય છે, બરાબર, જે ફેરફાર થાય છે, પછી શરીર હોય નિકટવર્તી પરદ્રવ્ય હોય કે દૂરવર્તી પરદ્રવ્ય હોય, કથન સમજાય છે? કથન થાય નિકટવર્તી પરદ્રવ્ય હોય કે દૂરવર્તી પરદ્રવ્ય હોય એમાં શું કીધું? તેરા પુરુષાર્થ ક્યાં છે? નિરર્થક સમજના ચાહીએ. ઓ ગજબ વાત. શું કીધું? સંયોગ લાઈન સમજાવી દેખી બોલો, તમે કઈ લાઈન બોલો? સંયોગ વિયોગ મે જીવ કે પુરુષાર્થ કી નિરર્થકતા સમજના ચાહીએ. તમને બેસે છે વાત? નથી બેસતી. યુ ડિન અન્ડરસ્ટેન્ડ ધીસ? ઓકે, હવે જો આ થોડુંક આપણે સમજવાની કોશિશ કરીએ. મને ખબર છે આ થોડીક વાત તમને બેસતી હશે. ઘરના બેન સમજાય છે? બેસે છે? જે આપણાથી એક તો સૌથી પહેલા થોડું બેસીથી લઉં છું, સમજાય? આપણાથી ભિન્ન પર દ્રવ્ય સાથે આપણો કેવો ભાવ છે? અત્યંત અભાવ. એક વિનાગમના પ્રિન્સિપલ છે, પ્રિન્સિપલ સિદ્ધાંત છે. એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી, કરી શકતું નથી. આ તો સમજવું પડશે. હવે આપણી માન્યતાથી વિરુદ્ધ વાત છે ને, એટલે આપણને થોડુંક એમ લાગે કે અરે આમાં મારો કઈ પુરુષાર્થ નહીં, હું કઈ કરી જ ના શકું, મારો કોઈ પ્રયત્ન જ નહીં, મારું હાથ મારા હાથમાં કાંઈ જ નહીં. તારા હાથમાં છે નથી એમ નથી, પણ તારા હાથમાં શું છે, તારા હાથમાં શું પુરુષાર્થ છે, તું શું કરી શકવામાં સમર્થ છે અને તું શું નથી કરી શકવામાં સમર્થ, એ અહીંયા સમજાવ. તારા હાથમાં તારો ભાવ છે, તારા હાથમાં તારો અભ્યાસ છે, તારા હાથમાં તારા પ્રણામ છે, તારા હાથમાં તારા અંતરંગનો પુરુષાર્થ છે, તારા હાથમાં બાહ્યમાં કઈ ફેરફાર કરી શકે એ પુરુષાર્થ નહીં કરી શકો. બોલો, તમારાથી ભિન્ન શરીરમાં તમે તમારી ઈચ્છા અનુસાર શું કરી શકો છો? બોલો, શું વાત કરો છો? કાંઈ નહીં, એ તો હમણાં અહીંયા કહું છું. કાંઈ નહીં, મેન્ટેન કોણ કરે છે? શરીરને સ્વસ્થ કોણ રાખે છે? બોલો બોલો જલ્દી. ઘરને, ગાડીને, શરીરને, રૂપિયા પૈસાને, ધંધા વેપારને, બાળકોને, બધાને કોણ સંભાળે છે? ઘર કોણ છે? આ સુધી ઘર એટલા વર્ષોથી બોલો કોઈ પકડાય છે? આ બેકારી પર છે વાત. આ જીનાગમ નો પરમ સ્વતંત્રતાનો ઢંઢેરો છે. આ અણુ અણુ કણ કણ જન જનની ભિન્નતા સ્વતંત્રતાની ઘોષણા છે. અગર આ વાતના સંસ્કાર લઈને નહીં જઈએ ને, આ વાતની દ્રઢતા લઈને નહીં જઈએ ને, આવો અભ્યાસ કરીને નહીં જઈએ ને, આવી સોચ બનાવીને, આવી આસ્થા અને શ્રદ્ધા અને પ્રતિથી લઈને નહીં જઈએ, તો રૂપાલેન 4.84 લાખ યોગીમાં ક્યાંય ભટકતા પડતું ખબર નહીં પડે. એવું નથી કે આ વાત આપણે પહેલી વાર સાંભળી રહ્યા છે. પહેલી વાર સાંભળી રહ્યા છે? બોલો, તમે પહેલી વાર સાંભળી રહ્યા છો? સમૂહ ચરણ દ્વારા વાત સાંભળી, દ્રવ્યલિંગી મુનિરાજ બનીને 11 અંગનું જ્ઞાન કર્યું, 11 નવપૂર્વનું જ્ઞાન કર્યું. આ બધી વાતો નહીં આવી હોય, આ બધું નહીં સમજ્યા હોય, આ વર્ષોથી નથી સાંભળતા, પરંતુ સાંભળવા માત્રથી કાર્ય નથી થવાનું. સાંભળીને અંદરમાં એવી શ્રદ્ધા કરી દો. પ્રેક્ટિકલી તમે જો તર્ક, યુક્તિ, ન્યાય, લોજિકથી તમે વાતને સિદ્ધ કરી શકો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. આપણે માનીએ છીએ આપણી ખોટી માન્યતા, અને વસ્તુ સ્વરૂપ આપણી માન્યતા અનુસાર નહીં બદલે બદલશે. વસ્તુ સ્વરૂપનું જે બંધારણ છે, 6 દ્રવ્યની જે સ્વતંત્રતાનું જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા આપણી માન્યતા અનુસાર બદલી હશે? બોલો, ઉપાય નહીં બદલાય. જેવું સ્વરૂપ છે એવું અગર આપણે માનશું તો આપણે સુખી થશું. આપણી માન્યતા અનુસાર આપણે સ્વરૂપ કરવા જશું તો આપણે અનંત સુખી થશું. આ લાઈન કેટલી સરસ છે, આ લાઈનનો કેટલો ભાવ છે, આ લાઈનનો કેટલો અભ્યાસ કરવો જોઈએ. એ સંયોગ વિયોગને જીવ કે પુરુષાર્થની નિરર્થકતા નિરર્થકતા સમજવી ચાહીએ, સમજવા ચાહીએ. અહીંયા ઉદાહરણ આપે છે ઇન્દ્રનો, કે ભાઈ બળશાળી છે ને ઇન્દ્ર છે, એટલે કે આપણે રામાયણમાં એક કથા આવે પદ્મપુરાણમાં, ખ્યાલ આવે ને, કે ઇન્દ્ર નામનો એક રાજા છે. હવે ઇન્દ્ર નામનો એક રાજા છે, એનું વર્ણન આવે છે, જે સ્વર્ગનો ઇન્દ્ર છે ને, એના ટાઈપનું એનું વર્ણન આવે છે કે ભાઈ એવી ટાઈપનું એને બધું એના રાજ્યમાં કર્યું હતું અને પોતાને બળશાળી માનતો હતો. ખ્યાલ એના એના ગઢ હતા અને એના સૈનિક હતા અને એના એની એના શસ્ત્ર હતા અને એ પ્રકારનું આખું એનું ઇન્દ્ર જેવું બધું એને ઊભું થઈ ગયું અને પોતાને શું માનતો હતો, બહુ પુરુષાર્થી. પરંતુ એવો જીવ પણ બહારમાં પુણ્યનો ઉદય નહોતો, પાપનો ઉદય હતો, તો રાવણ દ્વારા એની શું થઈ? હાર. કથા છે કે રાવણના જે પૂર્વજો છે અને આ ઇન્દ્રના જે પૂર્વજો છે, એ ઇન્દ્રના પૂર્વજોએ રાવણના પૂર્વજોને હરાવ્યા. એટલે રાવણને અંદરથી એમ હતું કે મારે આનો બદલો લેવો છે. એટલે રાવણે એની સામે યુદ્ધ કર્યું અને રાવણ એની સામે યુદ્ધ કરીને એને હરાવી દે છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે ગમે તેટલો તારો બહારનો સંયોગ હોય, પણ પુણ્યનો ઉદય નહીં હોય, ઉદય સાથ નહીં આપે, તો તારા વિકલ્પ અનુસાર, તારી ઈચ્છા અનુસાર કોઈ પણ કાર્ય બહારમાં થવાનું નથી. એ થોડી ગાથા થોડી સૂક્ષ્મ અલગ અલગ લાગે છે, સૂક્ષ્મ છે ગાથા. પણ સાર સમજાયો કે તારા વિકલ્પ અનુસાર પર દ્રવ્યમાં સંયોગ વિયોગના ખેલમાં નોકર્મમાં શરીરમાં ઘર કુટુંબ પરિવારમાં જેમ થવાનું છે એમ જ થવાનું છે, તારી ઈચ્છા અનુસાર નથી થતું. આપણને શું લાગે કેટલા બાળકોને ભણાયા, કેટલા 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 સુધી ભણાયા, મેં ભણાયા તો કોને ભણાયા, દેવને આ કથનને અને વંદનાને કોને ભણાયા, ક્યાં 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 આપણે કર્તૃત્વ ભાવ, એકત્વ ભાવ, મનત્વ ભાવ, અહંકાર નો ભાવ, માન નો ભાવ આપણે ક્યાંય ને ક્યાંય પહોંચી રહ્યા છે, એનું નિરાકરણ અહીંયા કરે છે. એ બોલો એ પણ હારી ગયો કેમ, એની કારણે તો બધું હતું અને ઉદય નતો સામગ્રી થી, પણ એ ટાઈમે એવો ઉદય નતો. લાખો કરોડ રૂપિયા વારમાં છે અને અગર અસાતા નો ઉદય આવવાનો છે ને શરીરમાં બીમારી આવવાની છે તેને કોણ રોકી શકશે? બોલો રૂપા એકદમ પરિવાર ને બધા હોય અને બહાર માં બધી અનુકૂળતા હોય, બધી સગવડતા હોય, બોલો દૂધ મળે, શું પાણી માંગે ને ઘી મળે, બોલો એટલી અનુકૂળતા હોય, પરંતુ અસાતા નો ઉદય આવવાનો છે અને શરીરમાં વેદના આવવાની છે, ઉદય આવવાનો છે, બીમારી આવવાની છે, એને કોણ ટાળી શકશે? મૂળ મૂળ આમાં સિદ્ધાંત સમજવાનો કે મૂળ સિદ્ધાંત કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કાઈ કરી શકવામાં સમર્થ નથી. બહારની જે પણ વ્યવસ્થા છે એ પુણ્ય પાપ ના ઉદય આધીન છે, તારા આધીન નથી. ચલો એક એક પોઈન્ટ લઈએ, ત્રણ ચાર પોઈન્ટ લઈએ આનો સાર, પછી આપણે આને વાંચીએ. સૌથી પહેલા એક દ્રવ્ય આ ગાથાનો સાર, બે ત્રણ પોઈન્ટ લઈએ. બાપુજી કહેતા હતા કે ત્રણ ચાર પોઈન્ટ તમે લખાવો એક એક ગાથામાં, ત્રણ ચાર સમરાઈઝ પોઈન્ટ હોય ને એ લખાવ. ચલો લખાવું છું. આ 32 ગાથામાં શું સમજ્યા રૂપા? સૌથી પહેલી વાત શું સમજ્યા? એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાઈ કરી શકવામાં સમર્થ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે અને કેવી ભિન્નતા છે? અત્યંત ભિન્નતા. અત્યંત ભિન્નતા એટલે અત્યંત ભિન્નતા. અત્યંત ભિન્નતા એટલે વજ્રની દિવા બરાબર. અત્યંત ભિન્નતા એટલે શું? અત્યંત ભિન્નતા એટલે વેરી ગુડ, એક્સેલન્ટ. આ મને આન્સર જોતો. અત્યંત ભિન્નતા એટલે દ્રવ્ય થી ભિન્નતા. અહીંયા વિચારજો, આ શરીર અને મારા વચ્ચે દ્રવ્ય થી ભિન્નતા છે, ક્ષેત્ર થી એનું ક્ષેત્ર એનામાં છે. પોઈન્ટ છે મારું ક્ષેત્ર મારામાં છે, તો ક્ષેત્ર થી કેવી છે ભિન્નતા? દ્રવ્ય થી ભિન્નતા, ક્ષેત્ર થી ભિન્નતા, કાળ થી ભિન્નતા. એનો કાળ અલગ છે, મારો કાળ અલગ છે. એનો શરીર રૂપે રહેવાનું કાળ અલગ છે, મારો આત્મા રૂપે રહેવાનું કાળ અમારું અલગ છે. અલગ છે તો કાળ થી કેવી છે ભિન્નતા અને ભાવ થી કેવી છે? બોલો ભાવ થી ભિન્નતા નથી સમજાતી, એમાં તો ગોટાળો થાય. ભાવ થી ભિન્નતા નથી સમજાતી. આ શરીરના ભાવને, શરીરની અવસ્થાને, શરીરની દશાને, શરીરને કેવું માને છે એવું માને છે જાણે હું જ છું, એવો ભાવ કે હું જ છું એ રૂપે પોતાનું શરીર રૂપે જ પોતાને અનુભવે છે. એટલે માટે કર્તૃત્વ નથી છૂટતું, એકત્વ નથી છૂટતું, મમત્વ નથી છૂટતું અને એક કર્તૃત્વ ને એકત્વ નો ભાવ આ જીવને નરક વિગોદમાં લઈ જાય. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? ગુરુદેવજી કહે ને, ગુરુદેવજી ને શું છે આ મંદિર બંધાયું, જીનવાની સફાઈ, ગુરુદેવજી નો અવાજ શું આવે અંદર? અંદર થી અવાજ શું આવે? કોણ કરે, કોણ બંધાવે, કોણ કપાવે? એટલી અણુ અણુ કણ કણ જન્મની સ્વતંત્રતા એમને કેટલું જ્ઞાનમાં અંદરમાં એ જ્ઞાન વરતું હતું કે એમની શ્રદ્ધાને અંત સુધી કોઈ ડગાવી નથી. શરીરમાં ગમે તેવી પ્રતિકૂળતા આવી ખેલાય પરંતુ ડગ્યા નથી. કેમ? કારણ કે અત્યંત ભિન્નતાનો અંદરમાં શું હતું? ભાવ વાસન પૂર્વક શ્રદ્ધા નથી. તો પહેલો કોણ સમજાયો? શું કીધું? એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કાંઈ કરી શકવામાં સમર્થ નથી, તે કારણ કે અત્યંત ભિન્નતા. હવે જે અત્યંત ભિન્નતા છે, બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ છે કે અત્યંત ભિન્નતા હોય ત્યાં કર્તૃત્વ ન ચાલે. જ્યાં ભિન્નતા છે ત્યાં કર્તૃત્વ નો અભાવ છે. હવે કર્તૃત્વ નો અભાવ છે બરાબર, કર્તૃત્વ નો અભાવ છે તો પોતાની ઈચ્છા અનુસાર. બીજો પોઈન્ટ ને ડિસ્ક્રાઇબ કરો, બીજો પોઈન્ટ. પહેલો પોઈન્ટ લીધો કે એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત ભિન્નતા છે. અત્યંત ભિન્નતા છે એટલે કર્તા કર્મ સંબંધ નથી, વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. તો અત્યંત ભિન્નતા છે એટલે કર્તૃત્વ નો અભાવ છે. કર્તૃત્વ નો શું છે? અભાવ. કરતૃત્વ ના ભાવ છે. એટલે થર્ડ પોઈન્ટ લો કે તેથી ધેરફોર મારી ઈચ્છા અનુસાર સંયોગ વિયોગ ખ્યાલ આવે છે. મારી ઈચ્છા અનુસાર સંયોગ વિયોગ થવાના નથી. સંયોગ વિયોગમાં બધું નથી, સંયોગ વિયોગમાં બધું નહીં. નક્કી છે કે આ અગિયારનો વિયોગ ક્યારે થશે, એનું ક્ષણ નક્કી છે, એનો સમય નક્કી છે, ક્ષેત્ર નક્કી છે, નિમિત્ત નક્કી છે, બોલો એનો કાળ નક્કી છે, એ વિધિ વિધાન બધું નક્કી છે. એને તો ક્રમબદ્ધ કહેવાય છે. અને ક્રમબદ્ધ નો વિશ્વાસ કરવા વાળો જીવ કેવો હોય છે? જેને ક્રમબદ્ધ નો વિશ્વાસ છે, જેને ક્રમબદ્ધ પર્યાય નો વિશ્વાસ છે, જેને સ્વતંત્રતા નો વિશ્વાસ છે, એ કેવો છે? તો કે નિર્ભર. જ્યારે તમે એની ચીની લીધી લીધી ન ન ન ઉપર આખી ચીની લીધી યાદ છે? હવે બીજું જેનો નિર્ણય પાકવો છે એ કેવો હોય? નિશંક. અને જે નિશંક હોય એ કેવો હોય? નિર્ભર. અને જે નિર્ભર હોય એ કેવો હોય? નિર્ભય. અને જે નિર્ભય હોય એ કેવો હોય? નિર્ભય. બોલશે એક વાર? એ બધું ઘડી ઘડી નહીં બોલા. હવે ચલો બધું કાકા વાંચી લઈએ. આપણે જલ્દી જલ્દી બોલો. જે નિર્ણય, જેનો નિર્ણય દ્રવ્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય થી ભિન્ન છે એ નિર્ણય. હરેક દ્રવ્ય ની હરેક પર્યાય સંપત્તિ નિર્ણય. અણુઅણુ કણકણ જંજની સ્વતંત્રતા નો નિર્ણય. નિમિત્ત કાર્ય ઉપાદાન માં નથી થતું, ઉપાદાન માં ઉપાદાન થી કાર્ય થાય છે નિર્ણય. વ્યવહાર થી નિશ્ચય નથી પ્રગટ થતો, નિશ્ચય નિશ્ચય થી પ્રગટ થાય છે નિર્ણય. શરીર ની એકે સમય ની અવસ્થા હું નહીં કરી શકું, બદલી શકું, લાવી શકું, હેરફેર કરી શકું એવો નિર્ણય. બોલો જલ્દી. આ તમે ચશ્મા પહેર્યા છે એ આ માથાના આધારે ટક્યા છે કે તમે પહેર્યા છે? ગુરુદેવ શ્રી કે માથાના આધારે ચશ્મા નથી ટક્યા. બોલો હું વાત કરો. આ તમારા નાક ના આધારે આ ચશ્મા ટક્યા છે? અડતા નથી. બોલો હવે એ વાત કરી તો તમે તો કહેશો એ આ તો ભાઈ પેલા એક દ્રવ્ય બીજા દ્રવ્ય, એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય ની ભિન્નતા સમજવા દો, પછી આ એક શરીર ની અને આ શું કહેવાય કુદરત કુદરત ની ભિન્નતા સમજે. વાત એવી છે, બહુ ગજબ વાત. એટલો નિર્ભર કરી દે એવો માર્ગ. અતિની મસ્તી માં આખો દિવસ મસ્ત રહે છે. પ્રસન્ન પ્રસન્નતા એ આત્મા થી નું ચિહ્ન છે. નિર્ભરતા એ સ્વાધ્યાય નું ફળ છે. નિશંકતા એ તત્વ નિર્ણય નો આધાર. જેટલી નિશંકતા જેટલો નિર્ભર થતો રહેશે, એટલો પ્રસન્ન થતો રહેશે, એટલો નિર્ભય થતો રહેશે, એટલો નિરપેક્ષ થતો રહેશે અને પોતાની અતિની મસ્તી માં મસ્ત નિરપેક્ષ જીવ સદા સુખી. સમજાય ને? પરાધીનતા ને સપને સુખ લાવી અને સ્વાધીનતા માં કોઈ જીવ કોઈને દુઃખી ન થાય. સ્વાધીન છે કોઈ જીવ દુઃખી ન થાય. ચલો એ ત્રણ પોઈન્ટ લખા કે કેટલા લખા? ત્રણ લખા ને અર્જુન રાખવાના. અને આ ચેન લઈ ગઈ, ચેન યાદ રહી. ભૂપે આખા અઠવાડિયા એક વાર યાદ કરજો આ ચેન ને. પછી સમજાય ને? એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને કઈ કરી શકવામાં સમર્થ નથી. એટલે કરતા ભાવ પોસિબલ નથી. અને કરતા ભાવ પોસિબલ નથી એટલે સંયોગ વિયોગ ના જે પણ બાદ માં ખેલ થાય છે, જે પણ ફેરફાર થાય છે, જે પણ નો કર્મ માં હેરફેર થાય છે, જે પણ ઉદયો આવે છે, એમાં હું કઈ કરી શકવામાં સમર્થ નથી. હવે કેટલી આપણી માન્યતા કરતા ભાવ ની તૂટે અમને. આમાં કોને પૈસા કમાયા, કોને ધંધો વ્યાપાર કર્યો, બોલો કોને જોબ કરી, કોને પ્રમોશન લીધું, કોને બધા પ્રોજેક્ટ પૂરા કર્યા. અરે બધો આખો જે આપણે કહીએ ને કે જે કરતું પારો છે ને એ પારો ઉતરી જવો જોઈએ. એવું થાય કે અહીંયા ઉતરી જાય અમે અમે પૈસા આવ્યો બહાર જઈએ છે તરત પાસે એ પારો ચડી જાય. ચલો કરો 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 શું કરી શકે, શું કરી શકે છે? વાણી એક એક શબ્દ જે નીકળી રહ્યા છે એનો કરતા કોણ છે? કોણ બોલી રહ્યું છે? કોણ કરી રહ્યું છે? કયો દ્રવ્ય ના કયા સમય નું કલ્પન કરાધીન છે? તું શું કરી શકવામાં સમર્થ છે? તું જાણી શકવામાં સમર્થ? તું માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી છે? તારી મર્યાદા કઈ સીમાતા સુધી છે? કોઈ તો ન્યાય છે? એનાથી વધારે તું કઈ કરી શકતો નથી, માનતો નથી એટલે ખોટા વિકલ્પ. અચ્છા અજ્ઞાની ની મર્યાદા ક્યાં સુધી છે અને જ્ઞાની ની મર્યાદા ક્યાં સુધી? નેક્સ્ટ પોઈન્ટ આવજે. જલ્દી બોલો. અજ્ઞાની ની મર્યાદા ક્યાં છે? અજ્ઞાની મિથ્યા વ્યક્તિ જીવ ની મર્યાદા ક્યાં સુધી? એનો પુરુષાર્થ ક્યાં સુધી? ઊંધો પુરુષાર્થ ક્યાં સુધી? ઊંધો પુરુષાર્થ પણ ક્યાં સુધી? એનો ઊંધો પુરુષાર્થ પણ એના દ્રવ્ય ની અંદર માં પરના લક્ષ્ય જે વિકલ્પ કરે છે, જે સંકલ્પ કરે છે, જે ફેરફારની બુદ્ધિ કરે છે, જે કરતા ભાવનો ભાવ પહોંચે છે, ત્યાં સુધી એની એ ખોટી માન્યતા સુધી એનો પુરુષાર્થ છે. એનાથી આગળ તો એનો પણ પુરુષાર્થ. અને જ્ઞાની ની મર્યાદા જ્ઞાની મર્યાદા ક્યાં સુધી? જ્ઞાની જ્ઞાની થયા પછી જ્ઞાની ની મર્યાદા ક્યાં સુધી? તો જ્ઞાની કે છે કે અમે તો અમારા જ્ઞાન સ્વભાવ નું અવલંબન લઈને અમારા અકર્તા સ્વભાવ ની દ્રષ્ટિ કરી અમારા અંદર માં અમે થયા તો અમને તો આ રાગ દ્વેષ ના પરિણામ અને પર દ્રવ્ય નું કર્તૃત્વ નથી ભાસતું કે અમે આ પરિણામ પણ કરીએ છીએ ને પર દ્રવ્ય નું કઈ કરીએ. ત્યાંથી જુદા કરી ગયા, પોતાને જ્ઞાન ભાવ માં આવી ગયા, જ્ઞાતા ભાવ માં આવી ગયા, જ્ઞાન ધારા ને પકડીને જ્ઞાયક ને પકડીને અંદર માં થઈ ગયા તો પર દ્રવ્ય ને પર્યાય ના કેવા થઈ ગયા? માત્ર જ્ઞાતા. હવે આમાં આપણને પુરુષાર્થ નથી લાગતો, જ્ઞાતા રહેવામાં પુરુષાર્થ લાગે છે, જે થઈ રહ્યું છે એને સહજ એક્સેપ્ટ કરવામાં પુરુષાર્થ લાગે છે. એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ, અને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરવામાં પુરુષાર્થ લાગે છે. નથી લાગતો કે હું કઈ કરી નહીં શકું એવો અંદર માં ભાવ લાવવો એ અનંત પુરુષાર્થ છે. આ એમ જ થવાનું હતું ને એમ જ થયું એવો સ્વીકાર કરવો એ અનંત પુરુષાર્થ છે. કેવી ભગવાન ના કેવળ જીવન માં આ પ્રકારે દેખાયું જણાયું હતું તો આમ જ થયું ને આમ જ થવાનું હતું એવું કેવી ભગવાને અનંત કાળ પહેલા આનું ચિંતન કરો એ જાણી લીધું એ અનંત પુરુષાર્થ છે. સ્વીકાર કરવા એ પુરુષાર્થ જ નથી લાગતો. જરાક ખાઈ ખાઈ ને કરતા ભાવ કરતા ભાવ કરતા ભાવ કરતા. ચલો હવે આપણે આ ખાલી ગાથા આપણે વાંચી લઈએ એટલે 32 નંબર ની ગાથા આપી પૂરી થાય. 32 નંબર ની ગાથા નો પંચ લાઈન છે નીચે, અને નીચેની લાઈન બહુ સરસ છે. બધાના પર અભ્યાસ કરજો અને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો, આની શ્રદ્ધા કરજો, આની આસ્થા લાવજો. કઈ સહયોગીઓ મેં જીવ કે પુરુષાર્થી નિરક્ષરતા સમજવાના ચાલીએ સમજવા ચાલે અને સમજવા કે પૂર્વ તરફ જેવો પુણ્ય પાપ નો ઉદય બાંધી ના એવા છે એ જ પ્રકારે બહાર માં સંયોગ વિયોગ બનશે, નો કર્મ મળશે, એનું પરમન થશે અને એનો વિયોગ થશે, એનો સંયોગ થશે. બધું નક્કી છે કોને ક્યારે કયા સમયે કયો સંયોગ મળવાનો છે, કયો વિયોગ થવાનો. આ મોબાઈલ ક્યારે મળવાનો નક્કી છે, આનો વિયોગ ક્યારે થવાનો નક્કી છે, આ તૂટી જશે, પરમશે, ચાલશે, નહીં ચાલે, એ બધું નક્કી છે. તારા અધીન, તારા પુરુષાર્થ ના અધીન, તું એમાં કાંઈ નહીં કરી. આવું માનવું અનંત પુરુષાર્થ છે, આવું સ્વીકારવું અનંત પુરુષાર્થ છે. બિલ્ડિંગ કોણ બાંધે છે? સમ્યક ભાઈ બોલો, કેટલા પ્રોજેક્ટ સંભાળો છો, કેટલા બિલ્ડિંગ બાંધો છો, કેટલું કરો છો, શું કરો છો, શું વિચાર કરો. આ સંસ્કાર અંદર માં રહેતા છે, થઈ રહ્યું છે, થવા યોગ્ય થઈ રહ્યું છે, ક્રમબદ્ધ થઈ રહ્યું છે, પરનું પરમન પરમા થઈ રહ્યું છે. ગુરુદેવજી તો કહે તું ઈશ્વર છે એટલે કે તું જીવ સમર્થ છે પોતાનું કાર્ય કરવામાં. તો આ કુદરત સમર્થ નથી? બોલો, આ કુદરત એનું કાર્ય કરવામાં સમર્થ નથી? એની એક એક પર્યાય એમાં થઈ રહ્યું છે તો એ કાર્ય કરવામાં એ સક્ષમ નથી, એનો કરતા એ નથી, તો એ પણ એક સંપૂર્ણ પરિપૂર્ણ અનંત ગુણ ધારી દ્રવ્ય છે કે નહીં? શું કરો તો એનામાં એનું કાર્ય કરવાની સામર્થ છે કે નહીં બોલો? અને એનામાં પણ એની ચંબકતા છે કે નહીં બોલો? એક પછી એની પર્યાય થાય છે કે નહીં બોલો? આ શરીર એક પછી એક પર્યાય થાય છે કે નહીં બોલો? યુવાન પછી વૃદ્ધ અવસ્થા આવે છે કે નહીં બોલો? શરીર જીર્ણ શીર્ણ થાય છે કે નહીં બોલો? ઇન્દ્રિય જીર્ણ શીર્ણ થાય છે કે નહીં બોલો? કોણ કરે છે? હવે તમારા હાથમાં તો તમે નહીં કરવાનું. કેમ બુરા થાવ છો? કેમ વાર સફેદ થવા દો છો? કેમ બીમારી આવવા દો છો? એ યુ આર ધ કંટ્રોલર. હવે તમે કરી શકો છો તો તમે નહીં કરો. કેમ કોઈ રાજા એની પાસે બહાર માં બધું છે તો જીતી નથી તો હારી કેમ જાય છે? બોલા, ઇન્દ્ર કેમ હારી ગયો? એ તો પોતાને ઇન્દ્ર માને છે. ઇન્દ્ર ઇન્દ્ર સૌદર્વ ઇન્દ્ર જે ઇન્દ્ર માને છે એવી પોતાની તાકાત માને છે, એવો પોતાનો પુરુષાર્થ માને છે કે અરે મને કોણ હરાવી દે, મને કોણ હરાવી દે. આ રાવણ જે હરી ગયો. રૈષ્ણવ ની કથા મેં વાંચ્યું, એ વાંચ્યું તમે? આ રૈષ્ણવ ની કથા છે કે રૈષ્ણવ વખતે માને છે કે ઇન્દ્ર ઇન્દ્ર ઇન્દ્ર, અને ઇન્દ્ર પણ રાક્ષસો થી હારી ગયો. એ તો દેવો ને ઇન્દ્ર માને વૈષ્ણવ, અને એમ એ રાક્ષસ હતી, હારી રહ્યા એ ઇન્દ્ર જે વૈષ્ણવ માને છે. તો કેમ હારી રહ્યા? કેમ? કારણ કે ઉદય ઉદય બહાર માં ઉદય માં તો એ પ્રકારનો તો કાર્ય નહીં થાય. તારા વિકલ્પ અનુસાર કાર્ય નહીં થાય, પર દ્રવ્ય માં તારા વિકલ્પ અનુસાર કાર્ય નહીં થાય, ઉદય પ્રમાણે કાર્ય થશે. તારા અંદર માં તારો પુરુષાર્થ તારા આધીન છે કે તું તારા પુરુષાર્થ ને કરી શકવામાં સમર્થ છે. તારો પુરુષાર્થ શું છે? બનતી થતી બદલતી અવસ્થામાં તારો પુરુષાર્થ શું છે? બદલતા ઉદયોમાં તારો પુરુષાર્થ શું છે? તારા અધીન શું છે? તારા હાથમાં શું છે? તારા હાથમાં તારા ભાવ છે, તારો અભ્યાસ છે, તારું એકત્વ મમત્વ આદિ કરવું ન કરવું છે, જોડાવું ન જોડાવું છે, જ્ઞાતા રહેવું કે જોડાઈને રાગ દ્વેષ કરવું. પોઈન્ટ સમજાય છે? જ્ઞાતા રહેવું કે કરતા ભાવ કરવો, જ્ઞાતા રહેવું કે દુઃખી થવું, જ્ઞાતા રહેવું કે એમાં જોડાઈને કર્મો બાંધવા, એ તારા હાથમાં. કોઈન પકડાય છે? બધાને ખ્યાલ આવ્યો આ ગાથાનો ભાવ 32 નંબરની ગાથા જો એકા ખાલી આપણે વાંચીએ આપણો સમય પણ થઈ ગયો. હવે જો તું કે છે ઇન્દ્રનું વર્ણન કરે છે, થોડું વર્ણન જો સાંભળો કે કેવો માને છે ઇન્દ્ર પોતાને. એટલે આ ઇન્દ્ર એટલે આપણી જે પ્રથમા યોગની કથામાં જે ઇન્દ્ર સમજાય છે, જે આપણે રાજા હતો ખ્યાલ આવે છે, રાક્ષસ રાવણ સામે જે હારી ગયો છે, બૃહસ્પતિ જીનકા મંત્રી હૈ, વજ્ર જીસકા હથિયાર હૈ, દેવ જીસકે સૈનિક હૈ, એટલે એવા સૈનિક ઉભા કર્યા હતા સમજાય છે. પછી એવા હથિયાર હતા વજ્ર જેવા હથિયાર કે સામે કાંઈ પણ તમે એ વજ્ર થી તોડો તો તૂટી જાય, બે ટુકડા થઈ જાય, બરાબર છે. પછી બૃહસ્પતિ જીનકા મંત્રી હૈ, વજ્ર જીનકા હથિયાર હૈ, દેવ જીનકે સૈનિક હૈ, સ્વર્ગ જીસકા ઘર હૈ. સ્વર્ગ જેવું પોતાનું શું બનાવ્યું તું બોલો, એટલે અહીંયા કે તારી હોશિયારી, તારું દાપણ, તારું દોટ દાપણ કાંઈ ચાલવાનું નથી. ગમે તેટલું હોય બારમાં પણ પુણ્યનો ઉદય નહીં હોય તો બારનું પણ તારા અધીન નહીં થાય. આ ગાથામાં એ વાતને સ્થિતિ નહીં જાય, બરાબર છે. જો એરાવત હાથી જીસકે પાંચ હૈ, એટલે નહીં એક ભૂલી ગઈ, હરી અર્થાત ઈશ્વર કા અનુગ્રહ જીસકા સહાયક હૈ, આ બધા સહાયક હતા એવા. એરાવત હાથી જીસકે પાંચ હૈ એસા આશ્ચર્યજનક બલવાન ઇન્દ્ર ભી યુદ્ધ મે દૂસરો સે હાર ગયા. સમજાય, અમારી પાસે આવા છે અરે અમારી પાસે શું નથી, કો અરે શું નથી ને તમારા પલ્લામાં પુણ્ય ના હોય તો કાંઈ નહીં ચાલે. પોઈન્ટ પકડાય છે, શરીરની એક અવસ્થા આમથી આમ નહીં કરી શકો, હાથ આમથી આમ નહીં કરી શકો, ઉદય નહીં હોય તો બહારના સહયોગ શું કરી લેશે, પકડાય છે પોઈન્ટ. અહીંયા ઉદય નથી તો આ શરીરમાં જે અસાધન ઉદય આવ્યો છે એમાં તમે એક અવસ્થા આમથી આમ નહીં કરી શકો તમારી ઈચ્છા અનુસાર. બારમાં ગમે તેટલું હોય તો પણ તારો પુરુષાર્થ નહીં ચાલે. કઠિન આવી વાત નથી, એક વાર બોલો બરાબર. સુખાબેન જે ઘરે એને વિચારવો પડશે, આનો તો ભાવ અંદરમાં સમજવો પડશે. અને યુદ્ધ મેં દૂસરો સે હાર ગયા, ઇસસે નિશ્ચિત હોતા હૈ કે દેવ હી શરણ સહાય હૈ. નિષ્ફળ પુરુષાર્થ કો ધિક્કાર હૈ, ધિક્કાર હૈ બોલો. દેવ હી શરણ પુણ્યનો ઉદય, એટલે પુણ્ય ઉદય પુણ્યનો ઉદય બારમાં એક શરણ છે. એટલે કાંઈ પણ થાય ને તો તરત સમાધાન શું કરી લેવું રૂપાવે કે ભાઈ ઉદય પ્રમાણે થશે. અગર ઉદય હશે પુણ્યનો, બહુ સરસ એક લાઈન આપણે ગાતા હતા, પુણ્યો ઉદય ને ચાહ વ્યર્થ હૈ નહીં ચાહને બંધી હો. પુણ્યનો ઉદય છે તો તારી ચાહ વ્યર્થ છે, કારણ કે નહીં ચાહને પદ નથી પૂછતું, અમને નથી જોતું, અમને નહીં તને મળશે કેમ, કારણ કે તારો પુણ્યનો ઉદય છે. કોઈ કહાય છે એટલે અમને નથી જોતું, તને મળશે ચક્રવર્તી ને પુણ્યનો ઉદય અપાર આવે છે અને છોડીને ભાવી જાય, એને નથી જોતું, એને સુખ નથી લાગતું, એને એકત્વ નથી, મમત્વ નથી, એક પરમાણુ માત્ર પ્રત્યે પણ આકર્ષણ નથી, અને શું કરે છે છોડી દે. નહીં ચાહને પરલી હો પાપો દઈને ચાહ વ્યર્થ હૈ સહજ, સોરી ઉલટું ગાય, પાપો દઈને ચાહ વ્યર્થ હૈ નહીં ચાહને પરલી હો પુણ્યો દઈને ચાહ વ્યર્થ હૈ સહજ પણે મન વાંચિત. પુણ્યો દઈને ચાહ વ્યર્થ, પાપો દઈને ચાહ વ્યર્થ. તારી ચાહ, તારો પુરુષાર્થ, તારો વિકલ્પ, તારો તારી ઈચ્છા, તારી કૃષ્ણ ચાહ વ્યર્થ, કારણ કે પાપ નો દયા છે તો તું નહીં ચાહે તો પણ, અને પુણ્ય નો દયા છે તું ચાહશે તો પણ. પણ સમજાય છે તારા ઈચ્છા અનુસાર કાંઈ નથી થવાનું એ વાત અહીંયા સુધી. પાપ પુણ્યના ઉદયમાં તારું કાંઈ નથી ચાલે. તો શું કીધું, પુરુષાર્થ ધિક્કાર હોય, કયો પુરુષાર્થ ધિક્કાર હશે, પર દ્રવ્યમાં જે ફેરફાર કરવાનું ભાવ ને પુરુષાર્થ એ ધિક્કાર, સમજાય છે એવી રીતના કોઈ. ચલો ભાવાર્થ ખાલી વાંચી લઉં છું. પુરુષાર્થ સે દુઃખ કા નિવારણ હોતા હૈ એસા માનકર જૈસે અપના પુરુષાર્થ સભે વૈસા ઉપાય કરને વાલે જીવો સે યહાં કહેતે હૈ કિ પુરુષાર્થ તો નિષ્ફળ હૈ પુણ્ય કર્મ દૈવ હી સહાયક હૈ. આપણે રહી લીધું બધું બરાબર છે, ઉસકે હોને પર પુરુષાર્થ ભી કાર્યકારી હોતા હૈ. પુણ્યનો ઉદય હશે તો તારો વિકલ્પ અહીંયા કાર્યકારી હશે, કોઈ તમને અપુણ્ય નો ઉદય નથી તો તારો વિકલ્પ અહીંયા કાર્યકારી નથી, અનર્થકારી. ઉસકે બિના પુરુષાર્થ કુછ કાર્યકારી નહીં. હવે જો યહાં વૈષ્ણવ મત મેં ઉલ્લેખિત ઘટના કા ઉદાહરણ દેતે હૈ કે દેવતાઓ કા ઇન્દ્ર બલવાન હોને પર ભી, અરે માને કે દેવતાઓનો ઇન્દ્ર, અમારા ઇન્દ્ર બલવાન છે, દેવ બલવાન છે, હોને પર ભી યુદ્ધ મેં દૈત્યો દ્વારા હારા ગયા, એટલે રાક્ષસો દ્વારા હારા ગયા. જૈન મત ની અપેક્ષા યહ ઉદાહરણ એક પ્રકાર છે, જો હવે આપણા મત ની અનુસાર એટલે આપણા આગમ માં ઇન્દ્ર નામ કે વિદ્યાધર, હા આ શબ્દ હું યાદ કરી, વિદ્યાધર ઇન્દ્ર નામના વિદ્યાધર એટલે રાજા હતા. અપને મંત્રી આદિ કા નામ આગળ વર્ણન આવ્યું ને બૃહસ્પતિ આદિ હોય, બૃહસ્પતિ આદિ રખા હતા. વહ અત્યંત પુરુષાર્થી હોને પર ભી, એટલે પોતાને એવો માનતો હતો કે હું બધું કરી શકું, મારા આધીન છે આ બધા, મારા છે, મારી સેના છે, જીતી જઈ કોઈથી હારીશ નહીં, ક્યારે યુદ્ધમાં કોઈ મને પરાસ્ત નહીં કરી શકે. પરંતુ રાવણ છે હાર, કોઈ સમજાય છે, એટલે પુરુષાર્થ કો નિરર્થક જાણકર. હવે પુરુષાર્થ કો નિરર્થક જાણકર લાઈન નીચે જે આપણે ક્યારના વાંચી રહ્યા હતા, કયોગ યોગ મેં જીવ કે પુરુષાર્થ કી નિરર્થકતા સમજના ચાહીએ. તો નિરર્થક જાણકર પુણ્ય કર્મ કોઈ કાર્યકારી જાણકર પુણ્ય કા સાધન કરના ચાહીએ. એટલે શું કે છે કે અચ્છા પુણ્ય કા સાધન કરના ચાહીએ તો પુણ્ય નું સાધન કરવા માટે ક્યાં આવું પડશે, બોલો બોલો જલ્દી. ના ના તમે એક જનરલ વાત કરું છું, પુણ્ય કા સાધન કરના ચાહીએ. અગર તમારી ઈચ્છા અનુસાર તમે પદ્મ નું પ્રણામ ચાહો તો તમારે શું ભેગું કરવું પડશે, પછી આગળ ક્યાં લાવશે જે બહાર હોય કે અંદર આવ, અંદર આવ. હવે જે અહીંયા અંદર આવી ગયા, જે બહાર હોય કે મંદિરમાં, અને મંદિરમાં આવી ગયા એને કહે છે અંદર. જે બહાર ભટકે છે એને શું કહે છે, અંદર આવે, સોરી મંદિરમાં આવે, અને મંદિરમાં આવી ગયા પછી એને શું કહે છે, અંદર. તો એટલે મને કહે છે કે પુણ્ય કા સાધન કરના ચાલીએ, એટલે તારે દેવ શાસ્ત્ર ગુરુ ના ચરણો માં આવવું જ પડશે. કારણ કે પુણ્ય નું સંચય પણ અહીંયા થશે, અને ધર્મ ની પ્રગટતા પણ અહીંયા થશે. તું બહાર માં 5 મહિના વિશે ભોગો માં આખો દિવસ લાગ્યો હશે તો ના પુણ્ય નું સંચય થશે, અને ના ધર્મ ની પ્રાપ્તિ તો બહુ દૂર ની વાત. પોઈન્ટ પકડાય છે, લિંક સમજાય. તો એમ કેમ પ્રકારે ખ્યાલ આવ્યા કે તું દેવ શાસ્ત્ર ગુરુના ચરણો માં આવ, આ તત્વ સમજ, તો શું થશે, તારો પુણ્ય નો બંધ થશે, પુણ્ય પ્રણામ થશે, તારી રુચિ વધશે, સમજણ વધશે, એનું ફળ તને દેખાશે. આ સમજણ નું ફળ દેખાય છે કે નહીં રૂપાવે, સાચું કહેવાય આપણા જીવન. અગર આ સમજણ ન હોત તો આપણને આપણા જીવનમાં કેવા પરિણામ થાય, બોલો, કેટલી આકુલતા થાય, કેટલું નથી આપણું પોષણ કરતા હોત, કેટલો કરતા ભાવ પોષતા હોત. તો આ કોના પ્રતાપે છે, આ સમજણ ના પ્રતાપ, આ પુણ્ય ના પ્રતાપે, આ જ્ઞાન ના પ્રતાપે, આ તત્વ જ્ઞાન ના પ્રતાપે, આ ભેદ વિજ્ઞાન ના પ્રતાપ. સમજાય છે? તો એ રીતે બહુ સરસ બે ગાથા આવી. તો પહેલી ગાથામાં શું કીધું કે ઉપસર્ગ પુણ્યશાળીઓ તો ઉપસર્ગ બી દુઃખદાયી નહીં હૈ, અને બીજી ગાથામાં કીધું કે સંયોગ વિયોગ તેરે આધીન નહીં હૈ, ઉસમે તેરા પુરુષાર્થ નહીં કરતા, તેરા પુરુષાર્થ ઉસકે ભિન્ન અપને તત્વ કા નિર્ણય કરને હી. નિજ નિધિ નિજ જ્ઞે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, જીન વાણી માત કો વંદનાશ સુભાવી હૈ, વંદનાશ સુભાવી હૈ. અને કાર્યક્રમ બોલી દ્વારિકાની કરમકારી જીવાણી નાશનો, અમલના અનંતકારી પાંડુ દેવનો. જય હો તો યાર દોસ્તી અંદર હે, ધન્યતા સત્યમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન સ્વામૂર્તિ મય વિતરાજ ગંગર જય ગરનો. ધન્યવાદ.